श्री पूज्यपाद आचार्य देव विरचित इष्टोपदेश એમાં આપણે 14મા શ્લોક આપણે વાત લીધી હતી, એનું દ્રષ્ટાંત આપ્યું હતું. શેનું દ્રષ્ટાંત હતું? 14મા શ્લોકમાં જંગલની અંદર ચારે બાજુ આગ લાગી છે અને એક ભાઈ બીજાને મૃગને અને બધાને બળતા જોઈને ભાઈને એમ ઉલટાનું બહાર નીકળવું જોઈએ, એની બદલે મધ્યમાં વયા ગયા અને મધ્યમાં ઊંચું ઝાડ ઉપર જઈને ચડીને પોતાને કહેવા માને છે, હું અહીંયા સેફ છું, અહીંયા મને હવે કોઈ તકલીફ. ઉલટાનું બીજા ઉપર એ શું કરે છે? દયા કરે, કરુણા કરે છે કે આ કેવા બળી જાય છે. પણ બીજાની વિપત્તિ જોઈને મને આવું એકવાર થશે એવું આપણે વિચારતા નથી. જાણે બીજીનું જ મૃત્યુ નોંધમાં બીજાનું જ નામ આવવાનું છે, આપણું કોઈ દી નામ આવવાનું નથી. આશ્ચર્ય લાગે છે, કેવું છે? શું છે આશ્ચર્ય? જન્મતા આપણું નામ પણ બીજા મા બાપ લખે છે અને આપણા ગયા પછી પણ નામ બીજા લખનારા છે. ક્યાંય પોતાનું નથી અને છતાં પોતાની કલ્પનાઓ એ કહેણી કેટલી કરે છે. તો એ રીતે એનું સરસ છે. એમાં જો આપણે જોઈએ, એમાં પાનું છે 32મું પાનું છે, 32મું પાનું, અને એમાં ભાવાર્થમાં થોડું આપણે વાંચીએ. એમાં ઉપરથી ભાવાર્થમાં 5મી 6ઠી લાઈન છે. બીજા ઉપર આવતી આપત્તિઓને દેખવા છતાં, ભાવાર્થ મળે છે અથવા નીચેથી 3જી લાઈન, ભાવાર્થ 14મો શ્લોક છે. એમાં બીજા ઉપર આવતી આપત્તિ, આપત્તિ એટલે જે તકલીફ આવે છે એ બધાને બીજાની જોવે છે એમ, અને છતાં પણ શું થાય છે? પોતે માને કે હું સહી સલામત છું, બીજાના આયુષ પૂરા થયા, મારું તો કોઈ દી આયુષ પૂરું થવાનું. બીજાને પણ કેવી રીતે જોતા છે? 24 વર્ષના હતા, યુવાન હતા, કાંઈ બીમારી નહોતી અને શું થઈ ગયું? આયુષ પૂરું થઈ ગયું, દેહ પરિવર્તન થઈ ગયું. મને આવું થઈ શકે એવું છે એવી કોઈ દે આપણે વિચારતા ક્યારની વાત છે? ક્યારની વાત છે? એવી જ પરિસ્થિતિમાં આપણે હોવા છતાં પણ, જેમ રગની બધા જેમ છે હું છે, આપણે પણ એવી જ પરિસ્થિતિમાં છીએ. પણ બીજાની જેમ કહે ને, બીજાની જોઈને એમાંથી આપણે કંઈ શીખતા નથી. કેમ આવું હશે? આવું કેમ હશે? એનો આગળ દ્રષ્ટાંત આપણને ફરીથી કહેશે કે આવું કેમ છે. મોહ ભાવની એટલી અધિકતા છે, જ્ઞાનનો વિવેક છૂટીને આપણે મૂળ થઈ ગયા. જો એમાં જ પાના ઉપર સૌથી ટીકામાં પહેલો શબ્દ છે મૂળ. મૂળનો અર્થ શું કર્યો છે? ધનાદિની આસક્તિથી વિવેકહીન. મળે છે પહેલું જ મૂઢની વ્યાખ્યા. શા માટે મૂઢ થઈ ગયા છે? મોહની એટલી અધિકતા થઈ ગઈ છે કે આપણે આપણો વિવેક જ ભૂલી ગયા છે આપણે. તો એ રીતે અહીંયા કરે તો હવે શિષ્ય પૂછે છે, એમ કેમ ભગવાન, કે આવું કેમ હોય, કે કયા કારણથી નજીક આવેલી આપદાઓને પણ માણસ દેખતો નથી? આટલું બધું જો ઓપન તમે આમ કહો છો કે એ તો આવું બધું કેમ, અજ્ઞાની અમારી જેવાને કેમ ખબર નહીં પડતી હોય? સામે સર્પ દેખાતો હોય તો ખબર પડે છે કે નથી પડતો? પડે છે ને? તો આ તો વિપત્તિ સામે આવે છે બીજાને છે એમ, તો એવી કેમ અમને ખબર નહીં પડતી કેનું છે? તેના માટે કહે છે કે શેના કારણે, તેનો ઉત્તર આપે છે, લોભના કારણે. આમાં કે મુખ્ય લોભ આખી શેની વાત અહીંયા ચાલે છે? હવે શેની વાત ચાલે? મુખ્યતા શેના ઉપરથી આ વાત લીધી? લોભ, શેનો લોભ? આગળ શેનાથી વાત શરૂ થઈ ગઈ હતી? ધનની આખી વિપત્તિ, આખી વાત આવી હતી ને, એનાથી ધન ઉપર આગળ લઈને ક્યાંથી શરૂઆત કરી હતી? ક્યાંથી શરૂઆત કરી? 13મા શ્લોકથી ધનની મુખ્યતા લઈને આખી વાત કરી કે જેવી રીતે તાવ આવ્યો હોય એમ છતાં ઘી ચોપડીને પોતાને કેવું માને છે, નિરોગી છું એવું માને છે, એમ ધન આદિની લોભને કારણે. તો એના ઉપર આ તો એક મુખ્યપણે જ, બાકી કોઈ પણ નો લોભ હોય, કોઈ પણ પરિગ્રહનો લોભ હોય, કોઈ પણ ઇન્દ્રિય વિષયનો લોભ હોય, એમ મુખ્યત્વે લઈને. અને આ તો આ એક ખાસ આપણે વિચારો, જેમ જેની પાસે ધન, બધા પાસે છે, જેની પાસે નહીં બધા પાસે છે. હવે જેમ જેમ ટાઈમ જાય છે એમ એ શું વિચારતો હશે, સારું કે ખરાબ? ધન છે અને જેમ જેમ મહિનો જાય, છ મહિના જાય, વર્ષ જાય, એ શું થયું વિચારતો, સારું માને કે ખરાબ માને? કેવું માનતો હશે? હા, સારું જ માને છે કે મેં મારું વ્યાજે મીકા છે એનું વ્યાજ વધતું જાય છે. આના પછીના જે શ્લોકમાં આવે છે, જેમ જેમ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ભાવ વધતા જ, અથવા વ્યાજ એમ મીકાય, વ્યાજ મારું શું થઈ જાય છે, વધતું જાય છે, એમ કરીને શું માને છે? ફરીથી એક વિચારવા જેવું છે, મારા આત્માની આરાધનાનો અવસર ચાલ્યો જાય છે, મનુષ્યનો કાળ મારો પૂરો થાય છે એમ વિચારતા નથી. અને એની રીતે શું થયું, એને પોતાના આરાધનાના કાળ કરતાં ધનની વધારે અધિકતા લાગે, પોતાના આત્મહિત કરવાની ભાવનાની જગ્યાએ એ વધારે શેનું માને છે, પરિગ્રહનું છે, ધનનું છે, એની અધિકતા માને. એ આપણને અહીંયા હવે આપણને એ કહે છે, એટલા માટે શબ્દ છે લોભના કારણે. અને બારમાં બોલી તો લઈએ, લોભને થોભને એમ બધી બોલી લે, પણ અંદરમાં આપણા પરિણામોમાં શું હોય છે કે ધનાદિની વૃદ્ધિ એટલે આસક્તિથી ધનિકો સામે આવેલી આપદા. સામે આવેલી આપદા શું છે કે મારું આયુષ્ય ક્યારે પૂરું થશે વિચારતા નથી. જેમ જેમ સમય જાય છે એમ હું કોના તરફ જઈ રહ્યો છે, આ બધું ગુરુદેવજી કહેતા હોય. જેમ જેમ વર્ષ વધે ને તો રાગી પ્રાણી શું માનશે, હું મોટો થાવ છું. મોટો તો થાય જ છે ને જેમ જેમ વરસ જાય. અને જ્ઞાની શું જોવે છે, તું મરણની સન્મુખ થાય છે. એક જ વાતને બે જોવાની દ્રષ્ટિ છે. આપણે શું જોશું કે હું કેવો થાવ છું, મોટો થઈ રહ્યો છું. પણ મોટો થઈ રહ્યા છીએ અને જ્ઞાની જોવે છે તારું આયુષ્ય પૂરું થવા તરફ તું જઈ રહ્યો છું. પણ શું થાય, મોહ ભાવે, ગ્રદ્ધિ ભાવે, મૂળતાના ભાવે જ્ઞાનનો વિવેક છૂટી ગયું છે અને ભાઈના સંયોગો પરિગ્રહની અધિકતા રહી ગઈ છે. તો એવું કોઈ દી વિચારતા નથી કે મારું આ અમૂલ્ય અવસર આત્માની સાધના કરવાનો ચાલ્યો જાય છે અને હું આ પૈસા આદિના, એવું શું કામ હશે, ખાસ પૈસાની ઉપર શા માટે હશે? કારણ કે એને એમ લાગે છે મારા બધા સુખનું કારણ કોણ છે, પૈસા છે. પૈસાની અધિકતામાં એને આવી આપણને અભિપ્રાય થઈ ગયો છે. એ 15મા શ્લોક ઉપર આપણે આવીએ, એનું નીચે પદ છે આપણે સાથે લઈએ. આયુ ક્ષય ધન વૃદ્ધિનું થાય કે આ બધું આમ સારી છે, પણ રિયાલિટીમાં પ્રેક્ટિકલમાં એના વગર. અને એના માટે પૂજ્ય ગુરુદેવ શ્રી કહેતા હોય ત્યારે રામજીભાઈ શું કહેતા હોય ખબર નહીં હોય, સાહેબ શાક લાવવું હોય તો પૈસા જોશે, તમે કહો છો પૈસા ધૂળ છે ને કાંઈ નથી, પણ પાકું જોવે ને, જોવે ને પૈસા વગર કાંઈ. અહીંયા તો છે એક ઘરની બહાર એક પગથ પગે ન મુકાય ને, પૈસા તો જોવે જ ને, ભલે કાર્ડમાંથી કરીને ગમે એમ, પણ પૈસા તો. આ એક પોતાને એવો અભિપ્રાય બંધાઈ ગયો છે, એક વિચાર કે કરોડ રૂપિયા હાથ ખીચામાં હશે એને ક્યારેક કાંઈ તકલીફ નહીં પડે ને, નહીં પડે ને, કે પડશે, શેની પડે? પૈસા બધા સુખનું કારણ છે. અરે એવી જગ્યાએ ક્યાંક ચાલ્યો ગયો હોય તને ખાવાનું નહીં મળે, શું થશે? કરોડ રૂપિયા ભલે ને જ્યાં તારી પાસે, શું છે? એવા રણમાં ક્યાંક ગયા, એક એક પાણીના બિંદુને માટે તરફડતા હશે, શું કરશે? પૈસા શું કરશે? એક કોઈ કલ્પનાથી આપણે એવું માની, અને જો એવું જ હોય તો જેની પાસે હોય એ કોઈ દી દુઃખી જ ન થાય, એનું આયુષ પૂરું શું કામ થાય? ને ઘણા કે અમારે તો છે, અમારે તો કાંઈ બીમાર પડીએ તો ડૉક્ટર બોલાવીએ, ડૉક્ટર અમને દવા આપશે, સાજા બધું બરાબર છે કે નહીં? લિંક છે ને, બરાબર ને? આપણે પૈસા હોય તો ડૉક્ટરને બોલાવી શકીએ, ડૉક્ટર આવે તો દવા આપે, દવા આપે તો સાજા થઈ જઈએ, સાજા થયા પછી બીજી વાર બીમાર ન પડીએ. અરે આ બધા અનુમાન લઈને ક્યાં બેઠો છો? તે આ બધાની શું માન્યું છે? અનુમાન કર્યું છે, જગતમાં જોયું છે, એની માટેની કલ્પના કરી. કારણ જો હોય તો નિશ્ચિતપણે કાર્ય કેમ નથી આવતું? જેને તું સાધન માને છે તો સાધનનું નામ કોને કહેવાય? એનું નિશ્ચિત એવું ફળ મળ્યા વગર રહે નહીં. ઘણી વાર મળે એનો અર્થ છે કે આ બધું શું છે? નિયમ નથી. તારો સાતાનો ઉદય હશે તો થશે. ઓલા આપણે જેને જૈન દર્શન શું કહે, નિમિત્ત છે એને જગત શું માની લે છે? ઉપાદાન કારણ, એટલે નિત્ય કારણ માને, નિશ્ચિત કારણ. નિમિત્ત છે પણ નિમિત્તનું કાર્ય પણ ક્યારે થશે? નિમિત્ત ક્યારે કહેવાશે? પોતાનું ઉપાદાનનું કાર્ય થશે તો નિમિત્ત કહેવાય. એણે તો નિમિત્તને જ નિશ્ચિતપણે કારણ માની લીધું. તો અહીંયા ફરી કાળ જેમ જાય છે એનું બે ફળ છે. શું છે? અહીંયા આપ્યું ને, કારણ કાળ જ જાણ. જે કાળ જાય, જેમ ટાઈમ જાય છે, એનું બે ફળ આવે છે. કયું બે ફળ આવે છે? એક આયુષ ક્ષય થાય છે, અને બીજું શું થાય છે? ધનની વૃદ્ધિ થાય છે. આપણી નજર ક્યાં છે? આપણી સેના ઉપર નજર છે. ધનની વૃદ્ધિ થાય છે, વ્યાજ વધે છે, ભાવ વધે છે, જમીનમાં પૈસા રોકાતા હજી જાહેરાત એના કરતાં હવે વધી ગયા. બીજામાં જેને જે પ્રકાર હોય, અરે આવી કલ્પનાથી તને જે મળે છે એને ભોગવવા જેટલો અવસર નથી મળવાનો. શું લઈને જવાના છે? કેટલા લઈને જવાના? કેટલા લઈને આવ્યા હતા, કેટલા લઈને જવાના? તો શું લઈને જવાના? મમતા લઈને જવાના. જે મેળવવું છે એ ભોગવવાનું પણ નહીં, પણ મને છે બધું ગણતરી જ ગણવી છે કે નહીં? આટલું અમારું મકાનની કિંમત આટલી છે, અમારી આ છે આ છે. શું અત્યારના ખાલી એ ગણતરી જ છે, બીજું શું? એનાથી શું કારણ? જે કાંઈ ઘરમાં બે રોટલી ખાતા હશે ખાસ, કાંઈ ફરક પડે છે? જીવનમાં એ સ્ટીલની થાળીમાં કે સોનાનામાં ખાધું, રોટલીમાં ફરક પડે? ઘણા તો એવું હશે કે ભાઈ રોટલી પણ ખાજો, પણ એ પણ કોરી ખાજો. જીવનમાં આ શું છે? તને એને સાતાનો ઉદય તો કેવી રીતે કહે છે કે બહારમાં જે કે હોય છે એટલી પણ એક ઈચ્છા પૂર્તિ પણ એને નથી થતી. તો જીવનમાં આ પ્રકારની આ બધી આપણને આચાર્ય દેવે શરૂઆતમાં શું કામ આ બધી લઈ? હજી મૂળ જે સિદ્ધાંત છે તો 20 ગાથા પછી શરૂ થશે. તને પહેલું આવું કાંઈક પોતાની ઈચ્છાઓનું નિરર્થકપણું, નિરર્થકપણું ઈચ્છાનું પહેલાં લાગવું જોઈએ. તારા અભિપ્રાયમાં એ વિપરીતતા છે એવું પહેલાં લાગવું જોઈએ. પણ એમ લાગે ના, હું જે માનું છું, મને જે ખબર છે બધું સત્ય સાચું છે, તો કામ નથી. પોતાની ભૂલનો સ્વીકાર કરશે તો આગળ તત્વથી વાત કરી લાગશે. તો એને અહીં આપણે થોડું વાંચીએ ટીકામાં, જો એમાં બીજી લાઈન વાંચીએ. પોતાના જીવનની એટલે કે પ્રાણથી એ અધિક કોને માને છે? ધનિકો કોને માને છે? કે એ પોતાના પ્રાણથી અધિક એ પૈસાને માને છે. કેવી રીતે એમાં છે કે કાળનું ગમન, થોડા લાઈન પછી ચોથી લાઈન, કાળનું ગમન તે આયુષ ક્ષયનું કારણ છે, અને વ્યાજના ઉત્કર્ષ એટલે વધવાનું કારણ છે. આવા બે શબ્દો, જે કાળ જે ગમન, ગમન એટલે કાળ ચાલ્યો જાય છે, અને એના બે કારણ થાય છે. ક્યાં બે કારણ થાય છે? આયુષ ક્ષયનું. ઘણા તેમ થાય, એમાં શું કાળ મરતા હોય તો એમ? જીવનમાં ક્યારે વિચાર કર્યો છે કે આયુષ ક્ષયનું તને મમત્વ ભાવ એટલો પડ્યો છે, અને છૂટવાનો કાળ આવશે ને તને એકત્વની ભીંસ થવાની. કારણ કે અંદરમાં એકત્વ શેનું પડ્યું છે? શરીરથી લઈને બધા સંયોગોને એને શું કરવા છે, ટકાવવા છે. અને આયુષ્યના કાળે શું થવાનું છે, એની જુદા પડવાનું છે. તારા અભિપ્રાયથી એટલી વિરુદ્ધતાના તું મરણની ભીષમાં. તો જીવનમાં બે પ્રકાર, આયુષ્ય ક્ષય અને ધનની વૃદ્ધિનું કારણ. તો જેને ધનની અધિકતા છે એ કોને અધિક ગણશે, કે સારું છે, ટાઈમ જેટલો જાય છે એટલું સારું, મારું વ્યાજ વધે છે. એક ધનને ખાતર પોતાના આ માનવભાવ, અને એ તો દરેકને ખબર જ છે માનવભાવની કિંમત કેટલી કેટલી, કાંઈ નહીં એમાં હું મળ્યો છે તે કેટલું છે. અમૂલ્ય એટલે ચક્રવર્તીના જે વસ્તુ મળી છે એના કરતાં પણ જેની એક ક્ષણની કિંમત વધારે છે. બીજી રીતે વિચાર કરીએ, પંચકલ્યાણકમાં ખાસ શું આવતું હોય છે, દીક્ષા કલ્યાણક પ્રસંગે દેવ અને માનવો વચ્ચે શું થતી હોય છે, એને ઇન્દ્રોને એના વચ્ચે જાય છે ને, છેલ્લે છેલ્લે સૌધર્મ ઇન્દ્ર શું કહે છે, પોતાની દલીલને બધું નથી સામે, પણ છેલ્લે શું કહે છે, શું આપો, થોડી થોડી હજી વધારે, મને મને અંતર્મુહૂર્ત માટે, તમારું આખું જે આયુષ નહીં 50, 70, 80નું નહીં, મને કેટલું આપો, અને મારી જે કાંઈ પદવી છે, જે કાંઈ વૈભવ છે, લ્યો મને અંતર્મુહૂર્ત માટે માનવ. એ તૈયારી કેવી હશે, અંતર્મુહૂર્તમાં હું મારી તૈયારી કરીને પૂર્ણતા પામીશ. અરે જીવનની આની આ મનુષ્ય એટલું વિપરીતતા છે, એ સૌધર્મ ઇન્દ્ર સાધક આત્મા એક ભવ તારી ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ, એ મનુષ્યપણાને એટલા માટે એ ઝંખે છે કે મારી સાધના આટલા વૈભવને આમાં પૂરી થવાની નથી, મારી પૂર્ણ થાય એના માટે મનુષ્ય ભાવ ઝંખે છે. અને આપણે તૃષ્ણાને વશ એ દેવ પર્યાય ઈચ્છે છે. સાધના જેને કરવી છે એ પોતે મનુષ્યપણાને ઝંખે છે, અને આપણે અંતે તો એ જ તૃષ્ણા જ રહેવાની. મોહ ભાવમાં સંયોગની તૃષ્ણા જ નિરંતર એ રહે છે, ક્યારેય વિચારતા નથી અમૂલ્ય અવસર. પૂજ્ય ગુરુદેવશ્રી તો મનુષ્યપર્યાય એટલે શું, આત્માની આરાધના કરવાની મોસમ, જેમ ઓલું હોય છે સિઝન, સિઝન આવે ત્યારે એમ. અહીંયા શું છે, આ મનુષ્યપણી શું છે, પૂર્ણ સાધના. ભલે સમ્યક દર્શન ચારેય ગતિમાં થઈ શકે છે, પણ સાધનાની પૂર્ણતા ક્યાં થવાની છે, મનુષ્ય પર્યાયમાં થવાની. તો મનુષ્ય પર્યાયની શા માટે કિંમત છે, સંયોગમાં એકાકાર થવા માટેની, મોહભાવ માટેની છે, કે આત્મહિત કરવા માટેની. કોઈ પણ એક રીતે વિચારીએ, દેવ પર્યાયમાં આત્મસાધના કરવા માટે કેટલી ઓલું જેને કહીને અનુકૂળતા હશે, કેટલી હશે, સમોસણમાં જઈ શકે છે, શાશ્વત મંદિરો જે છે એ આપણે તો ન જઈએ, જઈ શકે છે, બધા કોઈ પણ કેવડી શ્રુતકેવી બધાની કરે, એને કોઈ ખાવા રોકાવવું પડે એમ નથી, ઠંડી ગરમી રોગ આવે ને એનાથી. અને છતાં પણ શું થાય છે, શું થાય છે, ચોથા ગુણસ્થાનથી આગળ વધી નથી શકતા. આટલી બધી અનુકૂળતા હોવા છતાં પણ નથી થતા તો શું થયું. એવી રીતે નરકમાં નારકી જીવ છે એ ચોથે ગુણસ્થાનથી આગળ વધી ન શકે, તિર્યંશમાં પાંચમું ગુણસ્થાન. આપણે આપણા જીવનમાં એ અધિક મુનિદશાથી લઈ પૂર્ણતા સુધી કરી શકીએ એવો અવસર છે, પણ ક્યાંક ને ક્યાંક મોહને કારણે આપણે અટવાઈ ગયા છે. અહીંયા તો એક દ્રષ્ટાંતરૂપે એક ધન લીધું છે, બાકી કોઈ પણ ઇન્દ્રિય વિષયમાં કોઈને કોઈ પ્રકારની હોય છે, કોઈને ધારણા જ્ઞાન ક્ષપસંગ જ્ઞાનની અધિકતા હોય, કોઈને શુભરાગની મંદતાની અધિકતા હોય, એ પ્રકારમાં ક્યાંક ને ક્યાંક અટકીને આપણે પડ્યા છે. તો કાલનું જવું, કાળ ગયો થશે ને, આજ કેટલામો દિવસ છે, કેટલામો, સાતમો, હવે કેટલા બાકી રહ્યા, કેટલા, ત્રણ છે ને બાકી છે ને, અને એટલે પૂરું થશે કે નહીં, 10 લક્ષણ ધર્મની આરાધના પૂરી થશે, કેમ કે 3 દિવસ જ બાકી છે ને, અરે કાળને જોવે છે તો આપણે પૂરું થવાનું ક્યાં, શરૂ જ ક્યાં થયું છે? શરૂ થયું હોય તો આરાધનાની વિતરાગતા થવી જોઈએ કે નહીં? એ થઈ તો નથી. અરે મારા માટે સાધના શરૂ નહીં, શરૂ તો હવે ખરેખર કરવી છે. યથાર્થ એની સમજણ લઈને જાણીને મારે આરાધનાનો હવે પ્રારંભ કરવો છે. અને જે પ્રારંભ થશે, કમસે કમ એટલું તો શરૂઆત કરી કે નહીં? શું શરૂઆત કરશો? કે જે આત્મ આરાધના માટે તત્વ અભ્યાસ જોવે, એ તત્વ અભ્યાસ માટે ગુરુવાણી સાંભળવા માટે હું નિયમિતપણે આવીશ. શરૂઆત હજી કરી જ નથી, આંગણામાં પણ હજી ખરેખર તો આવ્યા નથી. પણ હવે એક નિર્ણય કરીને કે કાળ જતો જાય છે, કેટલા વર્ષથી ઉજવીએ છીએ અહીંયા જીવનમાં, પોતાની પણતીમાં કેટલા આગળ વધ્યા, શું બીજું કર્યું ને એ પ્રશ્ન નથી, માપદંડ શું કરવો છે, કેટલું કર્યું, શું કર્યું, કે મારી પણતીમાં મારી રુચિમાં મને કેટલી વૃદ્ધિ થઈ, અને તો સમજવું મેં ધર્મના પર્વો ઉજવા છે. બાકી તો જેમ અહીંયા લખ્યું એમ શું થયું છે, એ કાળ ગયો છે, બાકી મારા હાથમાં કાંઈ આવ્યું એ નથી. તો અહીંયા એ કાળનું ગમન આયુષનું ક્ષયનું કારણ છે, અને વ્યાજની વૃદ્ધિનું કારણ છે. અને ધનિકોને જે ધન ઇષ્ટ જેવું લાગ્યું છે, એવું જીવિતવ્ય ઇષ્ટ હોતું નથી. જીવિતવ્ય એટલે મારું જીવન ઓછું થતું જાય છે, મરણ સન્મુખ થતો જાઉં છું, એનો કોઈ દી વિચાર આવતો નથી. કોણ ઇષ્ટ લાગ્યું છે? ધન ઇષ્ટ લાગ્યું છે. અને તો હવે છેલ્લી લાઈન ટીકાની, માટે ધન આવા વ્યામોનું કારણ હોવાથી તેને ધિક્કાર હો. શું શબ્દ વાપરો છે? ધન શેનું કારણ છે? વ્યામો એટલે મોહભાવનું. વ્યામો વિશેષે કરીને મોહભાવનું એ કારણ હોવાથી કોને ધિક્કાર કીધો છે? કોને કીધો છે? ધન તો ઉપચાર છે, ખરેખર મારી મમતા છે એને ધિક્કાર છે. કે આ આની મમતામાં હું કોને ચૂકી જાઉં છું? એક ધનની મમતામાં, ધનની અધિકતામાં, પાંચ ઇન્દ્રિયના વિષયોના મોહમાં હું કોને ચૂકી જાઉં છું? હું ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માને ચૂકી જાઉં છું. તો આવો જેના મોહ છે એને ધિક્કારો, ઉપચારથી ધન ઉપર કે સંયોગ. બાકી મૂળ તો મોહ છે, મોહ ભાવથી અનાદિના મોહ છે, એનાથી શું થયું છે? સ્વભાવ જ ચૂકાઈ ગયો છે. તો એ રીતે અહીંયા આમ કરીને આપણે શું કરવું છે? શું કરવું છે? પોતાના દોષ પ્રત્યે હવે જાગૃત થઈને, સજાગ થઈને હવે એવો દોષ ન થાય એની એ ભાવના એ કરવી છે. એનું પાછળ છે અર્થમાં, પાછળ 34 પાના પર, ધનિકો લોભવશ વ્યાજ વગેરેની, એવું મળે શબ્દો કોની વાત ચાલે છે? ફરી તો ધનિકો એટલે એમ ન સમજ, કોઈ પણ જીવ, બધા નથી એને કરવું છે, મળ્યું છે એને સાચવવું છે, ત્રણેય પ્રકાર આવ્યા હતા ને. નથી તો મેળવવાની આકુરતા છે, મેળ્યા પછી ભોગવવાનીને સાચવવાની આકુરતા, અને અંતે તો એ ગયા વગર રહેતું નથી, તો કેમ જાય છે એની આકુરતા થાય છે. તો અહીંયા આવા પોતાના જીવન કરતા છે શબ્દ બીજી લાઈનમાં, કાલનું નિર્ગમન ઈચ્છે છે તો તેઓ પોતાના જીવન કરતા ધનને વધારે વાલું ગણે છે. ધનને ખાતર શું થાય છે? ઘણી વાર શરીરની પણ ગણતરી નથી કરતા, જ્યાં તકલીફ પડે સવારથી હાંજ સુધી, નહીં એકદમ સેલ થતું હોય, એક પછી એક કસ્ટમર આવતા હોય તો શું થાય? કા ટાઈમ પસાર થાય, અરે સવારથી સાંજ પડી ગઈ, આજ કદાચ ઘડિયાળ ફાસ્ટ ચાલ્યું હશે ને. અને જેથી રુચિ નહીં હોય તો શું થાય છે? એમ થાય આ ઘડિયાળ બંધ થઈ ધીરે ચાલે. આખો પ્રકાર શેનો છે? કોઈ પણ જીવનમાં ગમે ત્યારે વિચાર્યું હશે, પોતાની જ્યાં રુચિ લાગી હોય છે ત્યાં કાળ શું થઈ જાય છે? ગૌણ થઈ જાય. ઓલામાં કદાચ બેસવું પડે સવારથી સાંજ હોય તો ત્યાં એમ થઈ જાય, અને કંઈક સ્વાધ્યાયમાં આવ્યા હોય તો બહુ લાંબો ટાઈમ છે, અને પાછું શું શબ્દ આવે એમાં, બહુ લાંબુ થાય તો શું કહેવાય, ઓવરડોઝ થઈ જાય ને. ત્યાં ઓવરડોઝ નથી થતો, પાંચ ઇન્દ્રિયના વિષયમાં ક્યાંય એને અધિકતા નથી લાગતી, અને અહીં આવે તો આ તો પૂજામાં આવવું ને પાછું સ્વાધ્યાય ગુરુદેવમાં આવવું ને લાંબુ થઈ જાય ને, બહુ સ્ટૂલ લેન્ધી ને. નહીં અત્યારે ના બોલા બીજું તો પણ નથી, રિયાલિટીમાં શું કહે. નહીં આપણે આપણી રુચિ ઉપર આપણને ફોકસ કેમ ન થતો, મારી રુચિ રુચિ બોલી જશે, પોતાને લાગી નથી લાગી સાચું ખોટું બોલી જ લેશે એનું. જે અહીંયા કહે છે કે આખું જીવન કરતાં ધનને વધારે ગણે છે, કારણ કે ની આ સમજે છે કે જેમ દિવસો જશે એમ મારું વ્યાજ વગેરે વધે છે, પણ તેટલા દિવસોમાં આયુષમાંથી ઓછા થશે એનું ભાન હોતું એ નથી. ફરીથી આ આયુષ પાછું એમને સમજ્યું શેના માટે છે આયુષ, આયુષ શેના માટે છે, આત્મ સાધના માટેનું આયુષ માટે છે. વધારે આયુષ એ કરીને પણ કોઈ બીજા વિષયોમાં જવા માટે નથી, એના માટે છે. તો હવે શિષ્ય ફરીથી સરસ પ્રશ્ન કરે, શું પ્રશ્ન કરે છે કે પૈસા હશે તો શું થશે, શું થશે, અમે એનાથી પુણ્ય કમાશું, અમે દાનમાં દેશું, શાસનની પ્રભાવના કરશું, એ બધું હશે તો અમે જાત્રાએ જશું બધે, તો પુણ્યથી સાવ તમે એમ કહો છો પુણ્યનું ધિક્કાર હોય એવું કાંઈ નથી. પુણ્યનો પૈસાનો શેમાં ઉપયોગ થઈ શકે છે, સદુપયોગ પુણ્ય કમાવામાં પણ થઈ શકે છે ને, સારું છે ને. અને અમે એવું કરશું પૈસા કમાશું અને પછી પૈસાને શેમાં વાપરશું, દાનમાં, પહેલાં દાનમાં વાપરશું અમે બધું નહીં અમારા માટે, તો સારું છે કે નહીં, બરાબર છે, જસ્ટિફાય છે ને. અમે પૈસા કમાશું પછી અમે અમારા નહીં વાપરે શેમાં વાપરશું, દાનમાં ને એમાં વાપરશું, એનો પણ જવાબ આચાર્ય આપણે પ્રશ્નો ઉઠે ને તો આચાર્ય બધા જવાબ આપે છે એના, જો એમાં શબ્દ છે ને. અહીં શિષ્ય કહે છે કે જેનાથી પુણ્યનું ઉપાર્જન થાય તે ધનને તમે આવું નિંદ્ય શું કામ કહો છો, પૈસાથી કાંઈ ખાલી પાપ જ થાય છે એમ નથી, પૈસાને અમે શેમાં વાપરશું, સારા કામમાં વાપરશું, શાસનની પ્રભાવનાને જીન મંદિર બંધાવવામાં, સંઘ કાઢીને યાત્રા કરાવશું, સાધર્મીને બધે તો એ કરશું, અમે સારી જ રીતે વાપરશું. તો પુણ્યના હેતુરૂપ અને એ આવું બધું જીન મંદિર બંધાવવું હોય તો શું જોશે, ધન જોવે કે નહીં જોવે ને, તો પૈસા કમાવા સારા છે ને, પૈસા કમાવા સારા છે કે નહીં, તો જ વાપરી શકશો, નહીં તો નહીં વાપરી શકીએ ને, હા કે ના, અંતે હા ને. તો ચાલો આપણે એનો આચાર્યનો જવાબ વાંચીએ, 16મો શ્લોક છે. એટલે ઓલા તો કીધું શિષ્ય કહે છે ધન કમાઈને પણ અમે સુખમાં પુણ્યને માટે અમે વાપરશું, એની સામે આચાર્ય દેવ 16મા શ્લોકમાં કહે છે દાન હે તો યોધ્યમ કરે બહુ સુંદર. શું છે જવાબ આવી ગયો કે હજી સમજાવવું પડે મારે, શું છે પહેલું એક બહુ જ આચાર્યદેવ આમ એક સિદ્ધાંત આપ્યો, શું છે આપ્યો, જો એમાં ક્યાંય વાંચવું હોય તો શું છે, ધન કમાવાનો ભાવ કેવો હોય, હંમેશા કેવો હોય, પાપનો જ છે, ભલે એ જેને કહીએ શું અન્યાય વગર ન્યાય નીતિથી એ ધન કમાય, તો પણ ધન કમાવાનો ભાવ એ શું છે, અનિતિથી કમાય તો મહાપાપ છે, પણ ન્યાય નીતિથી પ્રમાણિકપણે જો કમાય તો પણ એ ધન કમાવાનો ભાવ શું છે, પાપ છે. તો પહેલાં દાન તો પછી આપશું, એ પહેલાં શું કરી લીધું આપણે, પાપ તો કરી લીધું, અને એના માટે દ્રષ્ટાંત આપે છે, ચલો નાવું તો છે જ, પછી એની પહેલાં આપણે શું ચોપડી લઈએ, શબ્દ પાછો એવો શબ્દ વાપરો છે જે તેને કાદવ ચોપડી લઈએ, બરાબર છે કે નહીં, અંતે નાવું જ છે ને, તો કાદવ ચોપડી લઈએ ને. અરે પણ તો નાવું કે નથી નાવું, કાદવ શું કામ ચોપડે છે તને, પછી નાવું કે ને કાદવ ચોપડીને ડબલ શું કરે, અને એક ફરીથી જેટલું કમાવાનો રાગ પાપનો કર્યો છે એટલું દાનમાં નહીં કરે. ભલે પોતે કહેતો ખાલી પોતાના માટે કહેવા માટે, પણ તને અને એક નિશ્ચિતપણે શું થયું, પહેલું હું કમાઈશ અને પછી દાન આપીશ, એમાં નિશ્ચિત શું થયું, પાપ કરાવવાનું તો નિશ્ચિત થઈ ગયું. ઓલું તો પછી થશે કે નહીં થાય, આયુષ હશે કે નહીં, ત્યારે ભાવ આવશે કે નહીં, એ બધી શક્યતાઓ બી નિશ્ચિતપણે શું કરી લીધું છે, પાપ તો કરી જ લીધું છે. તો આવી શું કામ કલ્પના. પછી આગળ હજી ઘણા આવશે એના પ્રશ્ન. તો આમ એવું કાંઈ નથી, મહાપુરુષો પણ ચક્રવર્તી આદિને એને પણ ઘણું બધું હોય છે. અરે ભાઈ, એને છે એ તૃષ્ણાને વશ નથી, પુણ્યના ઉદયથી છે. અને તને ધનની શું છે, તૃષ્ણા છે. તને બે ફરક છે. એ જે જ્ઞાની ધર્માત્મા મોટા પુરુષો ચક્રવર્તી આદિ હોય એ બધા પણ અથવા ધનવાન હતા ને, એને જે યોગ બન્યો છે સેનાથી બન્યો છે, સહજ પુણ્યના યોગ. તને પુણ્યના યોગે છે પણ સાથે તૃષ્ણા વધારે છે તને. અને એ રીતે વિચાર કરીએ તો પુણ્યનો યોગ તો અલ્પ છે, તૃષ્ણા તો અધિક છે, અધિક છે. તો અહીંયા આપણને બહુ સરસ આચાર્ય દેખે છે કે શું કરે છે. એમાં પહેલો સામે છે 35 પાને ટીકામાં, જે પૈસા વિનાનો એટલે નિર્ધન છે એ શું કરે છે, ગમે અહીંયા કે નોકરીને ખેતી આદિ કરી કોઈ પણ કાર્ય કરે છે એનાથી શું કરવું છે, એને ધન કરીશ. અને શું કામ કરવું છે ધન, શા માટે કે મારે ત્યાં પછી પાત્રદાન દેવપૂજા આદિ કાર્ય માટે એ કરું છું. અને માટે તો પુણ્યને માટે પૂર્વ ઉપાર્જિત પાપના ક્ષયને માટે, આ શા માટે પૈસા કમાવું છું, પુણ્ય કમાવો અને પૂર્વના પાપો છે એ બધા છૂટી જાય એના માટે. આ પોતાની કોની છે, આપણી દલીલ છે કે અમે શેના માટે આ પૈસા કમાયે છે નહીં. આનાથી એક જુદો ભાઈ હતો, જવાબ ગુરુદેવસિંહને આપેલો. શું આપેલો એમણે, કાંઈ અમે પૈસા કમાઈ અમારા માટે નથી, અમારી ઇન્ડસ્ટ્રી છે આ જરૂર છે. તો એ હમણાં થોડા વખત પહેલાં એનાથી કેટલા જીવો નભે છે, અમે બીજાને માટે અમે કરીએ છીએ અને આવો ધર્મ છે તો મારે કેટલાય ભવો પછી મને કરવાનો છે. તો એ આખી એક કેટલી એક અધિકતા, અભિમાનની અધિકતા, હું બીજા જીવોને એને નભાવું છું, અમે આટલું બધું ચલાવી. ક્યારે પણ એક બહુ જ વિચારવા જેવું છે ભાઈ, તો એના પરિણામ ક્યારે પણ પોતાની વિપરીતતાનો એને આગ્રહ પક્ષ ન રાખે. મારો દોષ થાય છે એનો પોતાને શું થવી જોઈએ, ખટક હોવી જોઈએ, ખેદ હોવું જોઈએ, ક્યારે એને બચાવવાની ભાવના ન હોય. કરીએ છીએ અત્યારના આપણને ઉલટાની એની સામે એક મર્યાદા કરવાનો ભાવ કેમ નથી આવ્યો, કે પુણ્યને આધિનામ મળે છે પણ એમાં મારે રોકાઈ જવું પડે છે, એ મારા કેટલું અહિતનું કારણ બને છે એનો વિચાર કરવા જોઈએ. રોકાવું તો પડે છે કે નહીં અત્યારે એના પ્રકારના એમાં, અને એના કેટલા વિકલ્પોથી પસાર થવું પડતું હોય છે. કોઈ ક્યારે પણ એમ નિશ્ચિતપણે થઈને કે ના હવે મારું બધું કેવું થઈ ગયું છે, એકદમ સરખું થઈ ગયું છે, એમાં કાંઈ ફરક પડશે નહીં, સેલ ડીટ થઈ ગયું છે, પછી ઉધારી આપી હોય ભરોસો, કેટલા વિકલ્પો રહે છે કે નથી રહેતા, કે બે મહિનામાં ઓલો દે છે, રિમાઇન્ડ કરીએ છીએ પાછી દેશ ને બધું, ક્યાં ક્યાં વિકલ્પોમાં રહેવું પડતું હોય છે. ચેક આવી ગયો છે પણ ચેક બેંકમાં પાસ થશે, કેટલા વિકલ્પોની આકૃતામાંથી પસાર થવું પડતું છે. અને કદાચ થઈને આવ્યા તો પણ શું થવાનું છે, આપણને શું ફરક પડવાનો છે, આપણા જીવનમાં શું ફરક પડવાનો છે. આકૃતા વધે છે એ સિવાય બીજું કાંઈ જ ફળ નથી. તો શું આકુરતા વધે એના માટે આ જૈન દર્શન છે, મને દેવ શાસ્ત્ર ગુરુનો યોગ મળ્યો છે એ આકુરતા માટે છે કે આકુરતાના અભાવ માટે છે. તો જીવનમાં શું કરીએ છીએ નિરંતર, જે જે ભાઈના યોગ, અને ઘણા એમ કે ના અમારે તો સહજ થાય, ક્યારે પણ સહજ વિચારવું જ નહીં, ઉપયોગ કેટલો લગાવવો પડતો હોય છે કે નહીં. એમને મળે છે તો પૂનથી 100%, પણ આપણો ઉપયોગ એમાં કેટલો લગાડીએ છીએ, કેટલું એમાં જોડાવવું પડે છે, કેટલું એકાકાર થવું પડે. તો શા માટે એનાથી, અરે જેનાથી વિરક્તિ કરવી છે એમાં મારે જોડાવવું પડે છે, અને જેમાં મારે સ્વભાવમાં કેટલા તન્મય થવું છે, કેટલા પૂરેપૂરા એટલે કેટલા, અરે સ્વભાવમાં એવું સમાઈ જવું છે કે બહાર નીકળવું જ ન પડે, અને એની બદલે સ્વભાવ પ્રત્યેની મને એની વિચારણા ચિંતન અભ્યાસનો સમય ન મળતો હોય, આનાથી નિષ્ફળ જીવન છે. ભલે ભાઈના પુણ્યના યોગમાં બધી અનુકૂળતાના ઢગલા હોય, પોતાને પોતાના સ્વરૂપના ચિંતન અભ્યાસનો સમય પણ ન મળે એનાથી બીજું અધિક નિષ્ફળ કયું જીવન હશે. તો અહીંયા આપણને સાદા શબ્દો આપણને લાગતા હોય તો પણ એમાં કે આપણું જીવન ક્યાં ચાલ્યું જાય છે, કે મેં બચાવ કરું છે કે હું દાન આદિ માટે જૈન ધર્મની પ્રભાવના માટે આની પૈસાની જરૂર પડે અને એટલા માટે હું કમાઉં છું, પણ કમાવાનો પહેલા પાપના પરિણામ તો તે ઊભા કરી જ લીધા છે. તો આચાર્યદેવ કહે છે ક્યારે પણ ને આપણે જ છીએ તો પ્રભાવના કરીએ છીએ ને, આપણે દેવશાસ્ત્ર ગુરુની ધર્મની પ્રભાવના બધું તો કોણ કરે છે, આપણે નહીં કરીએ તો કોણ કરશે. અરે શાસનના પ્રભાવના પ્રતાપે, જ્ઞાનીઓના પ્રતાપે આ થઈ રહ્યું છે, હું નહીં કરું તો નહીં થાય એવો અભિપ્રાય કરવાની જરૂર, વિકલ્પ જુદી વાત છે અને અભિપ્રાય જુદી વાત છે. પ્રભાવનાનો શું આપણને હોઈ શકે, વિકલ્પ છે, ભાવના હોઈ શકે છે, પણ હું જ કરું છું નહીં કરું તો કોણ કરશે, એ બે અભિપ્રાય અને ભાવનામાં મોટો આંતરો છે. ચક્રવર્તી પણ હોય છે એ દેવ શાસ્ત્ર ગુરુની પ્રભાવનાની એને ભાવના હોય છે બધી, પણ શું હોય છે, આગ્રહ હોય છે કે હું કરી શકું છું. જેમ પરદ્રવ્યનું પ્રણમન થાય, વિકલ્પ છે પણ હું કરું છું એવો અભિપ્રાય હોય છે, તે અહીંયા આ કહે છે. હવે ફરીથી એનાથી આગળ આપણે લઈએ છીએ. શિષ્ય પૂછે છે એમ છે ને, ત્રીજો પેરેગ્રાફ એની બીજી લાઈન, કે હું અત્યારના પૈસા કમાઉં છું પછી દાનમાં વાપરીશ, એના માટે શબ્દ છે, સ્નાન કરી લઈશ એમ સમજીને પોતાના નિર્મળ સ્વચ્છ અંગને એટલે કે શરીરને કાદવથી ખરડે છે. એ માણસ કેવો છે, શબ્દ શું હોય પછી, અવિચારી મૂર્ખ છે. શું કમ્પેર કેવી રીતે કરી છે, હું પછી સ્નાન કરી લઈશ એમ સમજીને શરીર કેવું હતું, સ્વચ્છ હતું, જરૂરી હતું જ નહીં, અને છતાં કે ચાલો પછી નાહી લેશું, ચાલો કાદવ ચોપડવામાં કાંઈ વાંધો નથી, પછી હું તો શા માટે પણ એવો વિચાર કરે છે કે પેલું મારે કાદવ ચોપડું, એમ શા માટે એવા પેલા પાપની નિશ્ચિતતા કરી લે છે અને પછી હું એ કરીશ. તો એ રીતે એ અવિચારી મૂર્ખ છે, તેમ પાપથી ધનના ઉપાર્જન કરી, શબ્દ આવ્યો શેનાથી થાય છે, પાપથી ધન ઉપાર્જન, ઉપાર્જન એટલે ઉત્પન્ન કરીએ, મેળવીએ છીએ આપણે, એ શેનાથી, પાપના પરિણામ. પણ ન્યાય નીતિથી કરીએ તો જેવું તો પણ એ શેનાથી છે, પાપના જ પરિણામ છે. બે પ્રકાર છે, શું પ્રકાર છે, પાપના પરિણામ અને પુણ્યનો ઉદય, તો ધનની પ્રાપ્તિ છે. આપણે પાપ કરીએ એનાથી નથી, શેનાથી મળે છે, અને એ પણ પુણ્યનું થોડુંક આવ્યું હતું ગુરુદેવસિંહ હમણાં, પુણ્ય બળતું જાય છે, ઓછું થતું જાય છે, પાપના પરિણામ વધતા જાય છે, પુણ્ય ઓછું થતું જાય છે, અને ત્યારે ભાઈમાં સામગ્રી દેખાય અને માનીએ છીએ કે મને કંઈક મળ્યું છે. બે નુકસાન થયું છે, પાપના પરિણામ છે, પુણ્ય થતા જાય. અરે સેજે તને એની સામે આત્મહિતની ભાવના કેમ નથી જાગતી, અંતે તો શું હોય છે, જીવનમાં કેટલું જરૂરિયાત છે, જરૂરિયાત ઓછી છે, તૃષ્ણા આપણને ખેંચે છે કે હજી કંઈક, હજી ઓછું છે, હજી આનાથી અધિક. જરૂરિયાતમાં શું હોય, કોઈની પાસે કાર કેટલી હોઈ શકે, ઘણી હોઈ શકે ને, ઘણી હોઈ શકે એ ગણવાની છે, બાકી બેસવું તો એક જ કારમાં છે, એક સાથે કેટલી કારમાં બેસી શકાય, જીવનમાં તૃષ્ણાથી એ ગણતરી છે, મારી પાસે આટલી છે, બાકી તો એમ. અહીંયા એ છે કે ધન ઉપાર્જન એ કેવું છે, એ પોતે પરિણામ પાપના છે, ઉદય સામે પણ પુણ્ય ન હોય, અને એનાથી એ પુણ્યથી હું એના પછી દાન આપીશ એવું કરે છે, તો એની માટેની આપણને એ વાત કરી છે. ચલો આજે પાછળ ભાવાર્થ જોઈએ, 36મા પાના ઉપર. ઉપરથી ભાવાર્થમાં ત્રીજો, ધન કમાવાનો ભાવ સ્વયં પાપ ભાવ છે. કોઈ બચાવવાનું આમાં બચાવ કરવાનું કોઈ જ નથી, બીજાને માટે કરીએ છીએ ને અમારા ઘરની જે છે એના માટે નથી. રાગને વશ એ કમાવાનો ભાવ છે, એ પાપના પરિણામ છે. હવે ફરીથી શિષ્ય પ્રશ્ન પૂછે છે 17મા શ્લોક માટેનું, એ પાના 36 છે હજી તો. એમાં નીચેથી ત્રીજો પર શિષ્ય ફરીથી કહે છે, શું કહે છે ફરીથી, શું જવાબ આવ્યો પહેલું તો, અમે શું કરશું, ધન કમાશું અને પછી અમે દાન આદિમાં આપશું. તો આચાર્યદેવ એને જવાબ આપ્યો કે તું આ પછી હું સ્નાન કરી લઈશ, એ પહેલાં હું કાદવ ચોપડેલું પાપ હતું ને એટલે કાદવ, તો આવી શું કામ નિરર્થક મહેનત કરે છે. તો હવે શિષ્ય ફરીથી પૂછે છે કે આચાર્યદેવ આપ, અમે ધન્ય ધન વિના અમે ભોગ ઉપભોગ એમાં અમને સુખ મળે છે, એના માટે તો અમારે સારું, ચલો તમે એમ કહો 12મા નહીં, પણ અહીંયા ભોગ ઉપભોગ માટે ધનની જરૂર પડે છે, તો એમને માટે તો એટલું તો પ્રશંસા એનું કરો. તમે ધનનો મોહ કરીને તમે સાવ નિંદા કરો છો, એક થોડા માટે તો સારું છે કે નહીં. અને ભોગ અને ઉપભોગ કોને કહેવાય, એકવાર ભોગવીને છોડી દેવાય અને બીજું વારંવાર ભોગવાય, જેમ કપડાં ને વાસણ ને મકાન બધા કેવા છે, વારંવાર ભોગવી શકે, અને ખાવાની વસ્તુની બધી કેવી હોય છે, એકવાર ભોગવે. તો અહીંયા શું જો એમાં છે કે ભોગ ઉપભોગ માટે હે ભગવાન, જો એ રીતે ધન ઉપાર્જનમાં પાપ હોય અને ઘણું કારણ દુઃખનું હોય, પણ ધન વિના સુખના કારણો ભોગ ઉપભોગ અસંભવિત છે. ક્યાં દલીલ કરે છે હવે પોતે, પાપ માટે બીજું પાપ કરે, શિર પાપથી કમાણા ને પાછું પાપમાં વાપરવાને, ચોરી માથે શિર ચોરી કે ને, કે એક તો પાપથી કમાઈને પાછી હજી શેની એની ઈચ્છા છે, ભોગ ઉપભોગ માટે, અને તેથી ભોગ ઉપભોગ માટે તો ધન પ્રશંસનીય છે, તે એવું તો તમે કહો. પછી નીચે આપ્યું ને ભોજન આદિ કેવા છે, ભોગ છે, એક જ વાર ખાવાય, અને બીજા જે બહારની વસ્તુ કપડાં આદિ બધા હોય કેવા છે, ઉપભોગ. તો આચાર્યદેવ કહે છે એ પણ તારી વાત બરાબર નથી, અને એના માટે 17મો શ્લોક કહે છે, આપણને લઈએ સાથે. ભોગાર્જન દુઃખત મહા પામે, જો 13મી શ્લોકની અંદર પણ ત્રણ વાત આવી હતી ને, પૈસા કમાવામાં એટલે આકુરતા છે, મળે તો ભોગવવાને સાચવવામાં આકુરતા છે, અને જાય ત્યારે પણ આકુરતા, એના માટે અહીંયા પણ આ રીતે ત્રણ વાત આપે. જો 17મો શ્લોક એનો અન્વયાર્થ 37 પાને છે, આરંભમાં, આરંભમાં એટલે શરૂઆતમાં, ભોગમાં શરૂઆતમાં સંતાપ કરનાર, જો આ કોના ઉપર ચાલે છે, ભોગ ઉપભોગ એની એને પહેલાં ઈચ્છા થઈ, તો ઈચ્છા થઈ ત્યારે શું થયું, ભોજન આદિની ઈચ્છા થઈ ત્યારે શું થયું, એકદમ આકુરતા થઈ, સંતાપ થયો, મારે ખાવું છે, મારે જોવે છે, મારે આ જોવે. તો શરૂઆતમાં પણ શું છે, કોઈ પણ વિષયની ઈચ્છા તમે કરીએ ત્યારે પહેલાં શું હોય છે, આખી આકુરતા હોય, ત્યારે તો વિચારણા કરે, એમાં વહેલું મોડું થયું તો કેટલી આકુરતા વધી. તો ત્યાં આરંભમાં સંતાપ કરનાર, પછી મળી જાય પછી શું થાય, શું થઈ જાય, સંતોષ જ થતો નથી, એ તો પેટમાં જગ્યા નથી એટલે બાકી જીભને તો સંતોષ જ નથી થતો છે, એમાં પ્રાપ્ત થતા અતૃપ્તિ કરનાર, એ તો શું થાય, ચાલતું નથી, બાકી તો તૃષ્ણા તો છે હજી હોતો એવી અતૃપ્તિ આ એક બહુ જ જરૂરી છે. આપણે એમ માની લઈએ છીએ, ઈચ્છા થઈ, વિષય મેળ્યો, મને મારો પ્રોબ્લેમ સોલ્વ થયો. એવું થતું જ નથી. તૃપ્તિ થયા જ કરે છે. હજી અધિક સારું હોત તો આમ સારું હોત, આટલું ઓછું કેમ થયું? પેલું તો નથી મળતું ત્યાં આકુરતા છે, મેળ્યા પછી એને ક્યાંય સંતોષ થતો નથી. હમણાં પછી બેનસીમાં શું આવ્યું? સંતોષ ક્યાં થઈ શકે? ક્યાં? આત્મામાં. એના ત્રણ શબ્દ આવે છે ને, આમા સદા પ્રીતિવંત બન, આમા સદા સંતુષ્ટ ને આ નાથી બનતું તૃપ્ત, તો જેને સૌખ્ય ઉત્તમ થશે. સમયસારમાં નિજરાધિકારની 206 નંબરની એ ગાથા છે. અને એમાં તો આચાર્યદેવ બહુ સુંદર પહેલું તો લખ્યું છે, આખું પહેલું તને એની શું થવી જોઈએ ને, આત્માની પહેલી રુચિ થવી જોઈએ, પ્રીતિ થવી જોઈએ. એનું કે મારે આત્મા પ્રાપ્ત કરવો છે એવી અંદરમાં એક ઝંખના રુચિ. અને જો આવી જરૂરિયાત લાગી તો એના માટે શું થશે? એને મેળવવાનો પ્રયત્ન થશે. પહેલાં તરસ લાગે છે તો ક્યાંક પાણીના સ્થાને જવાનું. આમાં પ્રીતિવંત બન અને એનાથી પછી શું થાય છે? એને શોધીએ છીએ અને મળે તો શું થઈ જાય છે? શું થઈ જાય છે? સંતુષ્ટ થઈ જાય છે કે હવે મારે ક્યાંય બીજે ગોતવા જવું પડે એમ નથી. તરસ લાગી, તરસ માટેનું સ્થાન મળી ગયું, અને હવે ત્રીજું શું થશે? પાણી પીને એ તૃપ્ત થશે. તેમ જીવનમાં અહીંયા બાહ્ય સંયોગોમાં ક્યારેય તૃપ્તિ થવાની નથી. એકવાર સરસ મજાનું ગમતું ભાવતું ભોજન ખાઈ લીધું, તૃપ્ત થઈ ગયા ને, હવે બીજી વાર ખાવાની જરૂર નહીં પડે ને. એ જ રાતે ખવાતું નથી, બાકી કાંઈ તૃપ્તિ થતી નથી. એ તો પેટ ના પાડે છે એટલું કે હવે વધારે ખાઈશ તો ઉલટી થશે. એ તૃષ્ણા તો વધવાની જ છે. તો આરંભમાં આકુરતા સંતાપ કરનાર, અને પ્રાપ્ત થતા અતૃપ્તિ કરનાર, અને છેલ્લે અંતમાં મહા મુશ્કેલીથી પણ નહીં છૂટે. જેને બહુ સિમ્પલ ભાષામાં કંઈ લેવું હોય તો વ્યસન કોઈને હશે, ચાની જે હોય વ્યસન શું થાય? સવારના ટેવ જ હોય શું થાય? ના, એ તો પીવું જ પડશે, નહીં તો મારું માથું ખબર નહીં. ગુરુદેવસી તો એના માટે બહુ સરસ ખબર, આટલું બધું જો છે તો ઓલું શું કહેતા, તને એટલી કપ, એક નો કટ કે ને, એક કપ જેટલું ચા પીતા સંતોષ થાય છે, તો એનું મોટું પીપળું હોય એની અંદર તને કરી દે, ડૂબી દેશે તો સીધો મોક્ષ જ થઈ જશે ને. જો તને આટલામાં તને એક તૃપ્તિ થઈ જાય છે તને, તો એનામાં ક્યાં ક્યાં જીવે પોતે સંતુષ્ટિ માનીને એનાથી સુખ માનીને બેસી ગયા છે. ઘણા ઘણા ગુરુદેશે તો ઓલો કોઈ ગરીબ માણસ હોય, અહીંયા તો બધું ન જોવા મળે, દેશમાં હોય, ઝાડુ કરતો હોય, એમાં કાંઈક ઠૂઠું મળી ગયું હોય, સિગારેટનું પણ સાથે શું ન હોય, મેચ બોક્સ ન હોય, કોઈને કે મા બાપ એક શું આપશો, દિવાસળી આપશો, તમારું જીવનમાં ક્યાં ક્યાં માનીને. ભાઈ એક દ્રષ્ટાંત નથી, આપણે પણ એવી રીતે ક્યાંક માની, કાંઈક શુભ રાગની ક્રિયા કરીને થોડાક પુન કર્યા, ધારણા જ્ઞાન કર્યા, જીવનમાં ક્યાંય પણ આકુરતા સિવાય શું કમાણા છીએ આપણે? કોઈ પણ પ્રકાર કરીને અંતે જેનાથી રહિત થવું છે એમાં જ આપણે અટવાણા છે. તો આરંભમાં સંતાપ છે, થા મળે તો અતૃપ્તિ થાય સંતોષ, અને અંતમાં મહા મુશ્કેલીથી વ્યસન ટીવ. પણ ચા ને એ તો બધું નોર્મલ કહેવાય ને, વ્યસન ન કહેવાય ને, વ્યસન તો બીજા બધા કહેવાય હોય ને. કેટલા વ્યસન છે? 7 વ્યસન છે. નરકનું આમંત્રણ છે જીવનમાં ક્યારે પણ. આ પણ સુખામ બહારની એટલી પરાધીનતા એ જીવનમાં ક્યાં શા માટે હોઈ શકે? અને મુશ્કેલીથી પણ છોડી ન શકાય એવા ભોગ ઉપભોગને કોણ બુદ્ધિશાળી આસક્તિથી સેવશે? શબ્દ આચાર્યદેવ શું આવ્યો? કોણ બુદ્ધિ, જે સમજવું હશે, જે કાંઈ સમજણ છે, એ આવા દુઃખના કાર્યોમાં આદિ મધ્ય અંત ત્રણેય, શરૂઆતમાં વચ્ચેમાં અને અંતમાં આ કુર્તા સિવાય એ છેજને તો કોણ સેવશે? તો એ રીતે અહીંયા ભગ આમાં ત્રણેયનું પછી અર્થ આપ્યો છે ટીકામાં, જેમાં છે કેવા છે ભોગ ઉપભોગ. ટીકાનું ત્રીજો પેરેખ્યાપ છે કેવા ભોગ ઉપભોગ. ફરીથી સંતાપ કરનાર, જેનો અર્થ છે દેહ ઇન્દ્રિયો અને મનને ક્લેશના કારણરૂપ છે. કોણ છે? ભોગ અને ઉપભોગ. એટલી બધી એમાં ગ્રદ્ધિ ભાવ છે કે એને ન મળે તો કેવા થઈ જાય છે, ક્યાં સુધી ન આકુલિત થઈ શકે છે. ગમે તે એક કરવા માટે તૈયાર, જેને ઓલાને તલપ લાગી હોય ને, તલપ લાગી હોય આમ, એ કાંઈ એને રેજિસ્ટ ન કરી શકે. એને ગમે એ કામ પડતું મૂકીને તો એનાથી શું મળી જાય? સંતુષ્ટ થઈ જાય છે? નથી થતી. એ તો ઉલટાની શું કરે છે? વધારે આકુરતાને કરે છે, હજી સારું મળે, હજી વધારે ડેસ્પરેટ થાય છે કે એના માટે. લાચારીથી જે એવી ટેવો પડી જાય છે એનાથી, એ લાચારીથી પણ કેમ મળે, શું થાય, શરીરને નુકસાન કરશે બધી ખબર હોવા છતાં શું થાય છે એમાં? એ તો હજી એક સામાન્યની વાત છે. અહીંયા તો મિથ્યાત્વ એવું અંદરમાં મોહ બુદ્ધિ થઈ ગઈ છે કે દેવ શાસ્ત્ર ગુરુના યોગમાં પણ આપણને એ ભાવો છૂટતા નથી જીવનમાં. તો એ અહીંયા પ્રારંભમાં સંતાપ કરનારા છે, એટલે એનાથી બારમાં દુઃખ છે ભોગવવામાં આવતા પણ એ સુખના કારણ નથી, અને છેલ્લે અતૃપ્તિ કરનાર એ તૃષ્ણા કરનાર છે. એના માટે છેલ્લે શબ્દ છે જેમ જેમ સંકલ્પિત એટલે કલ્પેલા ભોગ ઉપભોગ પ્રાપ્ત થાય છે તેમ તેમ મનુષ્યોની તૃષ્ણા શું થાય છે? વધી જઈને વિશ્વમાં ફેલાય. ફરીથી ક્યાં છે? જેમ જેમ ઈચ્છેલા, કલ્પેલા એટલે ઈચ્છેલા, સો વિચારેલા, માગતા ભોગ ઉપભોગ પ્રાપ્ત થાય છે. આ એક મોટી કલ્પના છે આપણને. મને વિષય મળશે એટલે મારું પૂરું થઈ જશે એમ નથી. ઉલટાનું શું થાય છે કે તેમ તેમ તૃષ્ણા, તૃષ્ણા. લાખ રૂપિયા હતા તો શેની તૃષ્ણા થઈ? કરોડ કમાવ, કરોડ કમાણા તો હોય હજી એનાથી. આ ક્યાં સુધી ફેલાય? શબ્દ શું વાપરે છે? વિશ્વમાં ફેલાય છે એટલે, વિશ્વમાં ફેલાય એટલે આખું ભાઈ વિશ્વના બધા વિષયો મને એક સાથે મળી જાવ. તૃષ્ણા કેવી છે? જેમ જેમ એને ભોગ ઉપભોગ મળતા ગયા, ઈચ્છિત વિષયો મળતા ગયા, એમ તૃષ્ણા ઉલટાની વધતી વધતી આખા વિશ્વમાં ફેલાય. એટલે દરેક વિષયો જગતના મને જાણે કે મળી જાવ. પુણ્યની અલ્પતા છે અને તૃષ્ણાની કેટલી બેહદતા છે. અલ્પ તો પુણ્ય લઈને આવ્યા અને તૃષ્ણા, અને તેથી શું થાય છે? જેટલી તૃષ્ણા છે એટલા વિષયો મળતા નથી, અને તેથી એની આકુરતા કોઈ દી દૂર થતી નથી. પુણ્યની મર્યાદા છે, એનાથી સંયોગો ભાઈમાં મર્યાદિત. અને તૃષ્ણા કેવી છે? એવું ને, વિશ્વમાં ફેલાઈ જાય, બેહદ છે, અને તેથી એની ઈચ્છાને અનુરૂપ પૂરા વિષયો મળતા નથી. એટલે આપણી બીજાની તો ક્યાં વાત, આપણી આકુરતા કોઈ દી દૂર મટતી જ નથી. ચલો એનાથી આગળ હજી 38માં પાને જોઈએ. અહીંયા એમાં શિષ્ય કહે છે ને, ત્યારે ઈચ્છા પ્રમાણે ભોગ ઉપભોગ ભોગવીને અમે તૃપ્ત થઈ જશું અને અમારી તૃષ્ણા સંતાપ મટી જશે છે. 38 પાને શિષ્ય કહે છે એમાં છે ને, ઈચ્છા પ્રમાણે ભોગ અને ઉપભોગને ભોગવીને અમે કેવા થઈ જશું? તૃપ્ત થઈ જશું અને અમારી ઈચ્છાઓ બધી શાંત થઈ જાય. એની સામે આચાર્ય દેવ કહે છે, અરે અંતે તે છોડવા મુશ્કેલ છે. એટલે કે એકવાર ભોગવા પછી એ છોડવા મુશ્કેલ છે. કલ્પના કરી લે કે એમાંથી એને શું થઈ જાય છે પછી એને. એટલે એટલા એ સંયોગોને આધીન થઈ જાય છે કે એ વિના એને ચાલશે જ નહીં. એક ટેવ પડી જાય છે ને, અને એક ટેવ પડી જાય તો શું થાય છે? એનાથી છૂટવું એ મુશ્કેલ પડી જાય છે, અને એ રીતે મનની આસક્તિ છોડવી એ મુશ્કેલ પડી જાય. અને એના માટે સરસ દ્રષ્ટાંત લઈએ, આપણે પૂરું કરીએ. જો કે અગ્નિ ઘાસ લાકડા આદિના ઢગલાથી તૃપ્ત થઈ જાય. બરાબર, અગ્નિ છે એના અંદર ઘાસ નાખો, લાકડા નાખો એટલે અગ્નિ કેવી થઈ જશે? શાંત થઈ જશે, શાંત થઈ જાય. લાકડાને ઘાસ નાખે તો ધીરે ધીરે કેવી થઈ જાય? ઠંડી થઈ જાય. નહીં તો શું થાય છે? એ અહીંયા પણ લખ્યું તૃપ્ત થઈ જાય. નહીં નહીં, કાંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક, પ્રિન્ટિંગ મિસ્ટેક હશે. નહીં તો શું છે લખ્યું છે ને, ચાલો એ એક પછી બીજું, સમુદ્ર સેંકડો નદીઓથી તૃપ્ત થઈ જાય. બે આવ્યું, બરાબર થઈ જાય ને, તો શું થાય આનું? શું આનું દ્રષ્ટાંત કેવી રીતે? અરે ઓલું અસંભવ છે, કદાચ એકવાર માનો થઈ જશે. લાકડાને છાણા નાખીને તો અગ્નિ ઇમ્પોસિબલ, લૂંટાની તો વધવાની. અહીંયા કહે છે એકવાર માની લો, ઇમ્પોસિબલ પોસિબલ થઈ જશે. સમુદ્રની અંદર કેટલી નદીઓના પાણી આવતા હોય કે ના બસ મારે હવે વધારે જગ્યા નથી, નહીં કોન્સ્ટન્ટ જાય શકે ને એમાં પાણી, તો કદાચ માની લો એ પૂરું થઈ જશે. અને તો પણ અહીંયા છેલ્લે હવે કહે છે કે ઈચ્છિત વિષયોથી ક્યારે પણ તને તૃપ્તિ થવાની નથી. શું છે? છે શબ્દ, પુરુષ ઈચ્છિત સુખોથી તૃપ્ત થતો નથી. તને તૃષ્ણા આગળ જ વધતી જશે, વિષયો કરતાં તૃષ્ણા બે ડગલા આગળ હશે. જેમ ઓલું એક દ્રષ્ટાંત આવે છે ને, કોઈ ઘોડા ઉપર બેઠો હોય, હાથે લાકડી રાખી હોય અને ત્યાં શું લટકાવ્યું હોય? ગાજર. ઘોડો શું કરે છે? શું કરે છે? શું શું કરે? નહીં, દોડે છે, કારણ કે હમણાં ગાજર મને બરાબર મળી જાય છે ને. કેમ ન મળે? બહુ ફાસ્ટ દોડે છે, એકદમ ફાસ્ટ દોડે. તો શું છે? એવી જીવનમાં આપણે થઈએ છીએ, તૃષ્ણાથી વિષયો પાછળ દોડીએ છીએ, ક્યાંય પણ શાંતિ અનાકૂળતા મળવાની નથી. આ એક બહુ સિમ્પલ, વિષયોથી ક્યારેય તૃપ્તિ થવાની નથી. આપણા વિષયોને દેવ પર્યાયમાં પણ મળ્યા તો પણ તૃપ્તિ થવાની. તો હવે આચાર્યદેવ કે આનો ઈષ્ટ ઉપદેશ શું છે? હવે વિષયોની તું તૃષ્ણા નહીં કર, તું અતિન્દ્રિય સ્વભાવ આત્માની તું ભાવના કરજે. એ ઈષ્ટ ઉપદેશ આચાર્યદેવ આપણને
સુખધામ અનંત સુસંત ચહિ દિન રાત રહે તદ ધ્યાનમય પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે પરતે જયતે ઓ પ્રણમુ પદતે વરતે જયતે કરી બાળવયે બહુ જો ર આત્મ ધ્યાન ધર્યું સાંધિ આરા તન દોર સામ્યક તત્વ લયું મીઠી મીઠી વિદેહ નિવા તારે ઓર ભરે અમ આત્મ ઉજાળન હાર ધર્મ પ્રકાશ કરી શે મંદર ગણ ધર સતના તમે સતસંગી અમ પામર તારણ કા પધાર્યા કરુણાંગી તું જ્ઞાન ધ્યાનનો રંગ અમ આદર્શ રહો ઓ શિવ પદ તક તુજ સંગ ગમાતા હાથ ગ્રહો ઓ શિવ પદ તક તુજ સંગ ગમાતા હાથ ગ્રહો અશરીર સિદ્ધ દશાને પ્રાપ્ત લોકાગ્રહ બિરાજમાન વર્તમાન 24ના ઋષપાદી માર પરમ 24 જીનેન્દ્ર ભગવાનનો જય હો. હાલ વિદેહ ક્ષેત્રમાં વિદ્યમાન સમોસમાં શોભાયમાન જીવન સ્વામી ધર્મ ધોરંધર દેવાદિદેવ શ્રીમંદરાદિ અજિત વેરે પરમ વિશ્વેરમાન જીનેન્દ્ર ભગવાનનો જય હો. વર્તમાન અવસર સમયે ધ્રુવધામની ધક્તિ ધૂણી દખાવનાર અડગનાર મનના ધારક અખંડ સાધના પ્રતિક શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો જય હો. દીર્મખોદભવિત પરમ વિતરાક્ષર દાતા બે વિરોધનીને અવિરોધપણે સ્થાપન કરનારી અનેકાંતમય સ્વરૂપ બતાવનારી નિત્ય બોધક સમય સારાદી સમસ્ત જીનવાણી માતનો જય હો. સદૈવ વિધિનો પ્રવાસ કરી ભરત ક્ષેત્રના ભવ્ય ભક્તોને તથા બાળકોને જીનવાણી માતના ભેટના કરાવનાર ભગવાન શ્રી કુંકુંદ આચાર્ય આદિ સમસ્ત ગુરુ ભગવંતોનો જય હો. કુંકુંદ આચાર્યના હૃદયપટ ખોલી અમ ભક્તોને સમય સાધી જીનવાણી માતાનો ઊંડા અને ગહન રસ્યો સમજાવનાર પ્રાતસ્મરણીય નિત્ય વંદની શ્રી કહન ગુરુ દેવનો જય હો. સમય સારૂપી મીઠી મધુરી મુરલીના નાદ સાંભળે જેઓએ અમૂલ્ય તત્વ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું એવા સમ્યક દર્શન રત્નથી શોભિત પૂજ્ય ભગવતી માતનો જય હો. મુનિ દશાના પૂર્વસની ભાવના જાગૃત કરવાના પરમ કૃપાળ દેવ આદિ સમસ્ત જ્ઞાની ધર્માત્મા સંતોનો જય હો. શ્રી પરમ વિતરાગ સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હે ઇસકે લિયે જીનવાણી મા કો વંદના સત બાર હે. બોલો દ્વાદશાંગી સમસ્ત વિત